તારીખ 7/7/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 438 અને 630 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 663
પત્ર 438 ચાલે છે, પાનું 368. બનારસીદાસજીનો જીવના લક્ષણો, જીવના સ્વભાવો બતાવવાનો પદ છે. સમતા, રમતા, ઉરધતા, નાયકતા, સુખભાસ, વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. એ પદના એક એક શબ્દોનો કૃપાળુદેવ અહીંયા અર્થ કરે છે અથવા સમજાવે છે કે જીવનો સ્વભાવ કેવી રીતે છે. બે દિવસના સ્વાધ્યાયમાં સુખભાસ લક્ષણ સુધી વિષય ચાલી ગયો છે. સુખમાં મુખ્ય મુદ્દો એ લીધો કે સુખ છે, જીવનો સ્વભાવ છે એમ તીર્થંકર દેવ કહે છે. અને વ્યવહારના નિંદ્રા વગેરે દ્રષ્ટાંતથી એમ સ્પષ્ટ થાય છે કે બીજા કોઈ સાધન વગર પણ સુખનો અનુભવ થાય છે. ગરીબમાં ગરીબ માણસ, એને કાંઈ સાધન સુવાનું નથી, ભોય પથારીએ સૂવે, એને ઊંઘથી જે નિરાંતને સુખ મળે, લૌકિક સુખ. અને કોઈ રાજા મહારાજા મહેલમાં પલંગમાં સૂવે, એને ઊંઘ આવે, એને સુખ મળે, એમાં કાંઈ ફરક નથી. એટલે વ્યવહારે પણ સુખમાં બીજા સાધનની અપેક્ષા નથી. આ ન્યાય જગતના સમસ્ત બુદ્ધિમાન જીવોના નિર્ણયથી જુદી જાતનો સુપ્રીમ ક્વોલિટીનો છે. આખા જગતના બુદ્ધિમાન માણસો જે કહેવાય છે, એ બુદ્ધિશાળી વર્ગ છે જગતમાં, પણ એ બધાનો કોન્સેપ્ટ એવો છે કે જેટલા જેટલા સગવડના સાધનો વધે એટલું સુખ વધે, જેટલી ફેસિલિટી સારી એટલા આપણે સુખી. અહીંયા એ વાતની ના પાડે છે કે લૌકિકમાં પણ જેમ નિંદ્રામાં બીજા સાધન વગર પણ સુખનો અનુભવ છે, અને ગરીબમાં ગરીબ માણસને તવંગર જેટલું જ સુખ થાય છે, રાજા મહારાજા જેટલું જ સુખ થાય છે, તો એ વાત તો સ્પષ્ટપણે કપાઈ જાય છે કે બીજા સગવડથી સુખ, બીજી કોઈ સગવડથી સુખ થાય છે. બીજું કે સુખ આત્મામાં છે, સુખ કોઈ નિર્જીવ પદાર્થમાં નથી, પરમાણુમાં નથી. અને એ વાત પણ કોઈ પણ પદાર્થના પરમાણુનો પરિચ્છેદ કરતા જોવામાં આવે તો સમજી શકાય એવું છે કે જે પદાર્થમાં સુખ લાગ્યું એ કેવળ આભાસ હતો, કલ્પના હતી, ભ્રાંતિ હતી, સિવાય બીજું કાંઈ નહોતો. એ વિષય આપણે કાલે વિસ્તારથી ચાલી ગયો છે. હવે વેદકતાનો વિષય લઈએ છે. આ વિષય પણ જરા ઊંડાણથી સમજવા જેવો છે. આ મોળું છે, આ મીઠું છે, આ ખાટું છે, આ ખારું છે, દ્રષ્ટાંત લઈએ છે. પહેલા જીવ શું વેદે છે કે સ્વાદને વેદે છે, મોળું, મીઠું, ખારું, ખાટું વગેરે. હું આ સ્થિતિમાં છું એટલે કે ટાઢે થરું છું અથવા તડકામાં બળું છું, તાપ પડે છે. હું કોઈ કારણસર દુઃખી છું, પીડાથી કે ટેન્શનથી, દુઃખ અનુભવું છું એવું જે સ્પષ્ટ જ્ઞાન, વેદન જ્ઞાન, એવું જે સ્પષ્ટ જ્ઞાન કેનું શેનું જ્ઞાન, વેદન જ્ઞાન, અનુભવ જ્ઞાન, એ અનુભવપણું તે જે કોઈમાં પણ હોય તો તે આ જીવપદને વિશે છે, અથવા તે જેનું લક્ષણ હોય તે પદાર્થ જીવ હોય છે, એ જ તીર્થંકર આદિનો અનુભવ છે. અહીંયા શું લીધું છે એમણે? જે સ્વાનુભવ છે, અતિન્દ્રિય સ્વાનુભવ છે, આત્માનો અનુભવ છે, એવો ખરેખર તો જીવ સ્વભાવ છે. પણ એ અનુભવથી જીવ અનાદિથી સર્વકાળને માટે વંચિત છે, એવો અનુભવ ક્યારે પોતાની નથી, એટલે એ વાત સમજી શકે નહીં અને સમજાવનાર સમજાવી શકે નહીં, કેમ કે વેદનનો વિષય છે. વેદનનો વિષય વેદન સિવાય સમજાવી શકાય નહીં, અને સ્વાનુભવનું વેદન કોઈ સંસારી જીવને છે નહીં. એટલે અહીંયા એટલું લીધું છે કે અનુભવ જ્ઞાન થવું, અનુભવપણું છે એ આત્માનો કાર્ય છે, એ આત્માનો પદાર્થ, એ આત્મ પદાર્થમાં એ ગુણ છે, અને એ સિવાય બીજે કાંઈ ગુણ, એ કોઈ ગુણ નથી. અનુભવપણું અનુભવને સમજાવે છે કે વેદકતા કોનામાં છે કે જીવમાં છે. પછી જે પરપદાર્થનું વેદન છે એ ભ્રાંતિ છે, એ વિષય અહીંયા એમણે લીધો નથી. શું ખાલી એટલું સમજાવ્યું છે કે વેદકતા એ જીવનો ગુણ છે, જો એ વેદે છે કે નથી વેદતો, ઊંધા અનુભવથી પણ એને વેદકતા સમજાવી છે. મૂળમાં જે વેદકતા છે એ તો પોતાના સ્વસંવેદનની વેદકતા છે, એ જીવ સ્વભાવ છે, પણ એ તો સમજાવવું કઠણ છે. એ કોઈ ખાલી શબ્દથી સ્વાનુભૂતિ, આનંદ, સ્વસંવેદન એવા શબ્દો કયો, પણ એથી કંઈ સમજી ન શકે કોઈ, એને કોઈ એ પરિણામને સમજી ન શકે. શબ્દનો અર્થ સમજે બહુ બોલતો, પણ ભાવને ન સમજી શકે, અને પ્રયોજન તો ભાવને સમજવાનું છે. એટલે અનુભવપણું વેદન જ્ઞાન, અનુભવ જ્ઞાન એ જીવ પદાર્થને હોય છે, જીવ સિવાય એ લક્ષણ બીજે ક્યાંય નથી, એ જ તીર્થંકર આદિનો અનુભવ છે. પછી ભેદ જ્ઞાન કરે અથવા તો કોઈ મુમુક્ષુ જીવ ક્રમે કરીને ભેદ જ્ઞાનના સ્ટેજ સુધી પહોંચે તો એ પોતાના જ્ઞાન વેદનને સમજવા માટે યોગ્ય થાય, સમજવાની યોગ્યતા આવે. ત્યાં સુધી એને એ ભાવ સમજવાની યોગ્યતા નથી આવતી. એ વેદકતા લીધી. હવે કહે છે કે નાયક વેદકતા ચૈતન્યતા, એ શબ્દ જીવ વિલાસ ચૈતન્યતા લે છે. ચૈતન્યપણું શું? તો કે સ્પષ્ટ પ્રકાશપણું, અનંત અનંત કોટિ તેજસ્વી દીપક, મણિ, ચંદ્ર, સૂર્ય આદિની કાંતિ જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી, અર્થાત તે સર્વ પ્રકાશો, સર્વ પ્રકારના પ્રકાશ પોતે પોતાને જણાવવા અને જાણવા યોગ્ય નથી. દુનિયામાં જે પ્રકાશમાન પદાર્થો છે એ પોતે પોતાને પણ જાણતા નથી અને જણાવી શકતા પણ નથી. એના વિના, એટલે કે ચૈતન્યના પ્રકાશ વિના બધું અંધારું છે, ચૈતન્યના પ્રકાશ વિના બધું અંધારું છે. જે પદાર્થના પ્રકાશને વિશે ચૈતન્યપણાથી તે પદાર્થો જાણ્યા જાય, જેણા જાય છે તે પદાર્થો પ્રકાશ પામે છે, તે પદાર્થો પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાસે છે, તે પદાર્થ જે કોઈ છે તે જીવ છે, અર્થાત તે લક્ષણ પ્રગટપણે સ્પષ્ટપણે પ્રકાશમાન અચળ એવું નિરાબાધ પ્રકાશ્યમાન ચૈતન્ય તે જીવનું સ્વરૂપ તે જીવ પ્રત્યે ઉપયોગ વાળતા પ્રગટ દેખાય છે. અહીંયા એમણે ઘણી ગંભીર અને ગૂઢ વાત કરી છે કે આત્મામાં જે ચૈતન્ય લક્ષણ છે એ જણાય કેવી રીતે છે, જીવનું સ્વરૂપ લક્ષણ કયો કે સ્વરૂપ કયો, કે એ જીવનું સ્વરૂપ જીવ પ્રત્યે ઉપયોગ વાળે ત્યારે પ્રગટ દેખાય છે. બાકી એને સમજાવવા માટે થોડી લાંબી લાંબી વાત કરી કે ચૈતન્યનો પ્રકાશ તે પ્રકાશ છે અને એ બાકી એ સિવાયના બાકીના પ્રકાશ એ ખરેખર પ્રકાશ નથી. ચૈતન્યનો પ્રકાશ ન હોય તો એ કોઈ પ્રકાશ છે જ નહીં. કોણ જાણે એને કોણ પ્રસિદ્ધ કરે એ પ્રકાશ છે એવું પણ કોઈ પ્રકાશનાર છે એમ કે છે. દીવાનો પ્રકાશ છે, રત્નનો પ્રકાશ છે, સૂર્યનો ચંદ્રનો પ્રકાશ છે, એને પણ પ્રકાશનાર કોઈ પ્રકાશ છે, એ ચૈતન્ય પ્રકાશ છે એમ કહેવું છે. તો કે કેવી રીતે સમજાય છે સ્પષ્ટપણે એ પ્રકાશમાન? કેમ સ્પષ્ટપણે પ્રકાશમાન છે કે એના વિના તમે કોનો પ્રકાશ જોયો? આ લાઈટ બળે છે, ઇલેક્ટ્રિસિટીનું બલ્બ બળે છે, તો આત્માના ચૈતન્યના પ્રકાશ વિના એના પ્રકાશને તમે કેવી રીતે પ્રકાશ્યો? માટે ચૈતન્ય પ્રકાશ તો સ્પષ્ટ છે. આટલો ચૈતન્ય પ્રકાશ સ્પષ્ટ છે, અચળ છે એટલે કે એના એ ચલિત થતું નથી, હંમેશા ચાલુ ને ચાલુ રહે છે, એને કોઈ બાધા પહોંચાડી શકતું નથી, મટાડી શકતું નથી, ખુદ પોતે પોતાના જ્ઞાનને પણ જ્ઞાન પ્રકાશને મટાડી શકતો નથી, બંધ કરી શકતો નથી. એવું જે જીવનું સ્વરૂપ છે એ યથાર્થ પ્રકારે તો જીવ પ્રત્યે ઉપયોગ વાળતા પ્રગટ, એટલે જેવું છે તેવું પ્રગટ પોતાને અનુભવ ગોચર થાય છે, દેખાય છે એટલે અનુભવ ગોચર થાય છે. એ પદ બધે લેવા જેવું છે કે જીવનો સ્વભાવ જોવો હોય, જીવના સ્વભાવને અનુભવ કરવો હોય, જીવ સ્વરૂપનો અનુભવ કરવો હોય તો એક અનુભવનીય પદાર્થ હોવાથી, અનુભવને યોગ્ય પદાર્થ હોવાથી, એટલે પાંચ ઇન્દ્રિયોના વિષયથી ગમ્ય ન થાય પણ માત્ર વેદનથી અનુભવથી ગમ્ય થાય એવો અનુભવ ગમ્ય પદાર્થ હોવાને લીધે જીવ પ્રત્યે ઉપયોગ વાળતા તે દેખાય છે અથવા અનુભવમાં આવે છે. જ્યાં સુધી ઉપયોગ પોતાના તરફ વળતો નથી ત્યાં સુધી તે પદાર્થ અનુભવમાં આવતો નથી. પોતે હોવા છતાં પણ પોતે પોતાને અનુભવમાં આવતો નથી. ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે જીવ પ્રત્યે ઉપયોગ તો ઘણો વાળો છે પણ વળતો નથી. કેમ વળતો નથી? કે ઉપયોગને જ્યાં ખેંચાણ છે એ બાજુ વળેલો છે. ક્યાં વળેલો છે? ખેંચાણ છે એ બાજુ વળેલો છે. તો બહાર બે જ દિશા છે ઉપયોગને, એક બાહ્ય અને એક અંતર, એવી બે જ દિશા છે, ત્રીજી દિશા નથી. અનાદિથી બહારમાં વળેલો છે અને અંતરમાં વળતો નથી, અને અંતરમાં કેમ વાળવો એ જીવને મોટી સમસ્યા છે. ત્યારે એનું સમાધાન એમ છે કે બહાર કેમ વળે છે એની તપાસ કર. ઉપયોગ બહાર કેમ જાય છે? એ બહારનું ખેંચાણ છે માટે જાય છે. કેમ ખેંચાણ છે? સુખાભાસ છે માટે ખેંચાણ છે. કેમ ખેંચાણ છે? સુખાભાસ છે માટે ખેંચાણ છે. એ સિવાય ખેંચાણ હોઈ શકે નહીં. આ એક સર્વને સામાન્યપણે અનુભવ ગોચર થાય એવો પર્યાય છે કે આપણું ખેંચાણ બહાર કેમ છે તપાસી જુએ તો એને સુખાભાસ સિવાય બહાર જવાનું કારણ નથી. કોઈને એમાં બીજો કાંઈ વિકલ્પ હોય તો આપણે વિચારી લઈએ, બીજી રીતે સમજાતું હોય તો. બાકી આ એક નક્કર હકીકત છે કે જીવનો ઉપયોગ બહાર ખેંચાય છે એ સુખના કારણે ખેંચાય છે. એ સુખાભાસ દ્રઢ છે એનું કારણ અભિપ્રાયની વિપરીતતા છે. એટલે સુખ બુદ્ધિ છે, અભિપ્રાયને બુદ્ધિથી વ્યક્ત કરવામાં આવે છે. સુખ બુદ્ધિ છે અથવા સુખ નથી ત્યાં સુખ વિશેનો નિશ્ચય છે. શું છે? સુખ નથી ત્યાં સુખ વિશેનો નિશ્ચય છે. અને એ નિશ્ચયને ઉપયોગ સહેજે સહેજે અનુસરે છે, સહજ માત્રમાં અનુસરે છે. આ પ્રેક્ટિકલ સાઈડ છે ઊંધા પરિણમનની. હવે જો જીવ પદાર્થ નિર્ણય સુધી પહોંચે મુમુક્ષુતાના ક્રમથી, પદાર્થ નિર્ણય જે 254 પત્રમાં લીધું એ પદાર્થ નિર્ણય સુધી પહોંચે તો આત્મા સત પરમાનંદમય છે એવો એક નિશ્ચય થાય છે. અને ઉપયોગનું ખેંચાણ છે એ દિશા બદલીને સ્વરૂપ થાય છે. સ્વરૂપ નિશ્ચયથી, સ્વરૂપના પ્રતિભાસથી અથવા સંકિતના અનન્ય કારણથી. આ સંકિતનું અનન્ય કારણ બીજું સંકિત છે, 751નું આ બીજું સંકિત છે. ઉપયોગ દિશાંતર થાય છે, દિશા બદલે છે. દિશા બદલવાથી દશા બદલાય છે. ગુરુદેવ એમ કહેતા કે દિશા બદલે તો દશા બદલાય. અને એ સહજ ક્યારે ખેંચાય? કે અંદર જે સુખની ખાણ છે, અનંત સુખની ખાણ છે, એ સ્પષ્ટ પ્રતિભાસ એનો આવે ત્યારે. આંશિક અનુભવથી, સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ થાય ત્યારે એ ખેંચાણ ઊભું થાય. અને એ ખેંચાણને લઈને દિશા બદલાય, દિશા બદલાય તો દશા બદલાય, એટલે અંતર અનુભવ થાય. એટલે જીવનો જીવ પ્રત્યે ઉપયોગ ક્યારે વળે? કે જીવ અનંત સુખની ખાણ છે પોતે જ એવું સ્પષ્ટ પ્રતિભાસ્યમાન થાય ત્યારે. ત્યાં સુધી ઉપયોગને દિશા બદલવાનો કે ઉપયોગનું બહારનું ખેંચાણ બંધ થવાનો કોઈ પરિસ્થિતિ કે કોઈ અવકાશ નથી. આ સ્પષ્ટ છે. ભલે ગમે તે પ્રયોગ કરે માણસ, લોકો ધ્યાનના પ્રયોગો કરે છે, યોગના પ્રયોગો કરે છે, પણ ઉપયોગ કાંઈ જીવનું સ્વરૂપ જ સમજાયું ન હોય, પ્રતિભાસ્યું ન હોય, ઉપયોગ સ્વરૂપમાં આવે કેવી રીતે? એટલે બીજી રીતે ખોટા આલંબન લે છે એમાં જીવ, ખોટા પ્રયોગ કરે છે અને ગ્રહિત મિથ્યાતને દ્રઢ કરે છે, શ્રદ્ધાનું મોટું નુકસાન કરે છે. એ જે લક્ષણો કયા તે ફરી ફરી વિચારી જીવે, જીવ નિરાબાધપણે જાણ્યો જાય છે. આ જે લક્ષણો કયા તે ફરી ફરી વિચારી એ સંબંધીનો વિચાર કરી, થોડો અનુભવ પદ્ધતિએ પણ સમજવાનો પ્રયત્ન કરી, નિરાબાધપણે જાણ્યો જાય છે અને એની સફળતા અવશ્ય થાય છે. કે જે જાણવાથી જીવ જાણ્યો છે તે લક્ષણો એ પ્રકારે તીર્થંકરાદીએ કહ્યા છે. અને ત્યારે આ લક્ષણો જે બનારસીદાસજીએ કહ્યા એ લક્ષણો સ્પષ્ટ પોતાને પણ અનુભવથી જાણવામાં આવે છે. એ રીતે અહીંયા 438મો પત્ર સમાપ્ત થાય છે. પછી 680 આપણે લેવો છે. 680 લેવાનો સવારે વિચાર કર્યો તો આ પત્ર પૂરો થાય ત્યારે. પ્રશ્ન કાઢે પછી લેવો. હા તો એને બરાબર છે, એને સુધી પોઈન્ટ મળે તો બીજો ગમે તે લઈએ આપણે. કેટલો? 630. લાંબો છે તો ભલે, આમ તો આપણે ક્રમથી સ્વાધ્યાય તો ચલાવવાનો છે. લઈએ થોડું શરીરની પીડાનું પણ ચર્ચા ચાલી છે, વેદનાની ચર્ચા ચાલી છે. શ્રી સૌભાગ્યભાઈ ઉપર લખેલો આ 630મો પત્ર છે. ગયા શનિવારનો લખેલો કાગળ પહોંચ્યો છે. તે કાગળમાં મુખ્ય કરીને 3 પ્રશ્નો લખ્યા છે, તેનો ઉત્તર નીચે લખ્યાથી વિચારશો. આ પત્ર પણ આપણે નવો જ વાંચીએ છીએ ઘણા વખતે. એક અઠવાડિયે પહેલાનો પત્ર છે એમનો, જે પહોંચ્યો એ તે શનિવારે જ પાછો જવાબ લખે છે. પ્રથમ પ્રશ્નમાં એમ જણાવ્યું છે કે એક મનુષ્ય પ્રાણી દિવસને વખતે આત્માના ગુણ વડીએ અમુક હદ સુધી દેખી શકે છે અને રાત્રિને વખતે અંધારામાં કશું દેખતો નથી. વળી બીજે દિવસે પાછું દેખે છે અને વળી રાત્રિ અંધારામાં પાછો કશું દેખતો નથી. તેથી એક અહોરાત્રમાં, અહો એટલે દિવસ, તેથી એક અહોરાત્રમાં ચાલુ આ પ્રમાણે આત્માના ગુણ ઉપર અધ્યવસાય બદલાયા વિના નહીં દેખવાનું આવરણ આવી જતું હશે કે દેખવું એ આત્માનો ગુણ નહીં પણ સૂરજ વળીએ દેખાય છે માટે સૂરજનો ગુણ હોય ને તેની ગેરહાજરીમાં દેખાતું નથી. અને વળી આવી જ રીતે સાંભળવાના દ્રષ્ટાંતે કાન આડું રાખવાથી નથી સંભળાતું, ત્યારે આત્માના ગુણ કેમ ભૂલાઈ જવાય છે? શું પ્રશ્ન કર્યો છે? પ્રશ્ન છે ક્ષોભસમ જ્ઞાન ઉપરનો. આ પ્રશ્ન છે આત્મામાં અત્યારે સંસારી પરિસ્થિતિમાં, સંસારી દશામાં જે જ્ઞાન છે એ ચોક્કસ પ્રકારની મર્યાદાવાળું છે. સાવ નથી એમ પણ નથી અને પૂરું છે એમ પણ નથી, અધૂરું છે અને એમાં પણ કેટલીક મર્યાદાઓ છે. જુદા જુદા ઇન્દ્રિય જ્ઞાનમાં જુદા જુદા પ્રકારની મર્યાદાઓ છે. એમાં બે ઇન્દ્રિય જ્ઞાન ઉપર વાત લીધી છે. એક ચક્ષુ ઇન્દ્રિયના ક્ષોભસમ ઉપર વાત પ્રશ્ન મૂક્યો છે અને એક કર્ણેન્દ્રિયના ક્ષોભસમ ઉપર વાત પ્રશ્ન મૂક્યો છે અને બંનેમાં નિમિત્ત અનુસાર પરિણામ થાય છે. ત્યારે જો નિમિત્ત અનુસાર પરિણામ થાય તો આત્માના ગુણનું શું? થોડી સૌભાગભાઈને પ્રશ્ન કરવાની સૂક્ષ્મતા એક જગ્યાએ અહીંયા છે, એ આપણે વિચારીએ. કે એક મનુષ્ય પ્રાણી દિવસને વખતે આત્માના ગુણ વળીએ એટલે આત્માના ગુણથી જુએ છે, આંખથી જુએ છે, આત્માનો ગુણ છે, અમુક હદ સુધી જુએ છે, મર્યાદિત જુએ છે, રાત્રે પાછો દેખતો નથી. પાછો એ જ માણસ દિવસે દેખે છે, વળી પાછો એ જ પદાર્થોને, એ જ ક્ષેત્રને રાત્રે દેખતો નથી. ત્યારે એમ કહે છે કે અધ્યવસાય બદલાયા વિના, એવીને એવી યોગ્યતા છે એને, જેટલું દિવસે જોતો તો એટલું દિવસે જોતો રહે છે, જેટલું રાત્રે નથી જોતો એટલું રાત્રે નથી જોતો, એટલી યોગ્યતામાં અધ્યવસાય તો કાંઈ બદલાણો નથી. આ એમને પ્રશ્નની સૂક્ષ્મતા છે. અધ્યવસાય બદલાયા વિના એટલે શું છે કે કોઈ માણસ વિશેષ જ્ઞાનની વિરાધના કરે, એવું અધ્યવસાય કરે તેનું જ્ઞાન બિડાઈ જાય. જેમ કે મનુષ્ય હોય અને 30 ઇંચ થાય તો એનું જ્ઞાન બિડાઈ જાય છે કે નહીં? તો એ અધ્યવસાયથી જ્ઞાન બિડાઈ ગયું. પણ અહીંયા તો મનુષ્યને રાતને દિવસ થાય કરે છે, જ્ઞાન તો એટલું ને એટલું જ હોય છે. રાત્રે એ જ પ્રમાણે જાણવું બંધ થાય છે, દિવસે એ જ પ્રમાણે જાણવું ચાલુ થાય છે. અધ્યવસાય બદલાયા વિના આમ કેમ? દિવસને રાત્રે સરખું જ જાણવું જોઈતું હતું. શું એટલે એને કે આવરણ આવી જતું હશે એમ કે છે? અધ્યવસાય બદલાયા વિના આવરણ આવી જતું હશે, એ કેમ બને? અધ્યવસાય આવે ને આવરણ આવી જાય, બીજી વાત છે. શું એમાં શું કેવું છે? હા, અધ્યવસાયનો અર્થ એ છે વિભાવ પરિણામો જેમ સામાન્યપણે બોલાય છે, એના પ્રકાર અનેક છે, એમ અધ્યવસાય પ્રમાણે બધા અધ્યવસાય કહેવાય છે. અને એ અધ્યવસાયને લઈને જ્ઞાન પામે છે. શું? હા, જેમ જેમ વિરાધ પરિણામ થાય તો જ્ઞાન ઉપર આવરણ આવતું જાય અને એ આવરણ એવો આવે કે સ્થૂળતા આવે. એટલે ઇન્દ્રિય જ્ઞાનમાં ભલે બહુ ફેરફાર ન દેખાય પણ વિચાર જ્ઞાનમાં સ્થૂળતા આવી જાય. એટલે પહેલાં કોઈ માણસ પોતાના દોષ પકડી શકતો હોય એ પોતાનો દોષ ન પકડી શકે, સ્થૂળ ભાવોને પણ એ ન પકડી શકે કે આ મારો દોષ થાય છે. એનું નામ આવરણ આવ્યું એમ કહેવાય. એ વિચાર જ્ઞાન પહેલાં આવરણ આવે છે, પછી તો ગતિ બદલાય ત્યારે 3 ઇંચ ગતિમાં જાય ત્યારે વિશેષ આવરણ આવી જાય છે. શું એનું કારણ? અધ્યવસાય છે. તો શું કહે છે કે એવી રીતે રાત દિવસમાં કાંઈ અધ્યવસાય બદલાય એમના જ્ઞાન ઉપર આવરણ આવે છે કે અંધારામાં દેખતો નથી માણસ, એનું શું કારણ છે? અને જો કદાચ એવું ન હોય તો પછી આત્માનો ગુણ નહીં પણ કંઈ સૂરજનો ગુણ છે કે સૂરજ હોય તો દેખાય ને સૂરજ ન હોય તો ન દેખાય, એવો કંઈ છે? નિમિત્તાધીન વાત છે. શું કે તેની ગેરહાજરીમાં ન દેખાય ને તેની હાજરીમાં દેખાય, શું છે આ પ્રશ્ન મૂક્યો છે? ઉત્તર તો કૃપાળુદેવ આપશે પણ આ પ્રશ્ન એમણે મૂક્યો છે. શું? કેમ કે જગતમાં તો નિમિત્તાધીન દ્રષ્ટિ છે, કોઈ નિમિત્ત મળે તો કાર્ય થાય. આંખ નબળી પડે ને ચશ્માના નંબર હોય તો વાંચી શકાય પણ ચશ્માનો હોય પછી ન વાંચી શકાય. શું? એ ન જોઈ શકાય. તો નિમિત્ત ઉપર આધાર રાખવો રહ્યો એમ નિમિત્ત પ્રધાનતા અનાદિથી જીવને સ્વીકૃત થયેલી છે, અથવા એનો શ્રદ્ધાનો જે નિમિત્ત ઉપરનો છે એનું શ્રદ્ધાનું ઉપાદાનનું નથી, આ અનાદિની જીવની સ્થિતિ છે. અને વળી આવી જ રીતે સાંભળવાના દ્રષ્ટાંતે બીજો પ્રશ્ન એમણે સાથે સાથે રાખ્યો છે કે કાનાડું રાખવાથી નથી સંભળાતું, તો એ નિમિત્ત થયું, બંધ કરી દો એટલે કાંઈ નહીં સંભળાય, કાન ઢાંકણ કર રાખી દો તો નહીં સંભળાય, ઢાંકી દો તો, કાન ખુલ્લું રાખો તો સંભળાશે, તો એમાં આત્માનો ગુણ તો ઢાંકણ આશરે જ થઈ ગયો. સાંભળવું એ જો જ્ઞાન એ આત્માનો ગુણ હોય તો આડું રહેવાથી સંભળાવવું જોઈતું હતું, કેમ નથી સંભળાતું, આવું કેમ છે જ્ઞાન? જ્ઞાન છે, ઉપાદાન એની શક્તિ છે કે પછી આવેલા નિમિત્ત પ્રમાણે ચાલવાનું છે, અને શું છે? શું આવો એક પ્રશ્ન, આત્માના ગુણ એની અંદર કેમ ભૂલાઈ જવાય છે, નથી કેમ સંભળાતું, ગુણ કેમ કામ નથી કરતો, ત્યાં ગુણ ક્યાં જ બી ગયો એ વખતે? આત્માના જ્ઞાન ગુણથી સાંભળતો હતો, આ વાત સંભળાણો કે કોઈ વાત સંભળાણે કાંઈ ગાડો આવી ગયો, નથી સંભળાતો તો ગુણ ક્યાં ગયો એ વખતે? ગુણે કામ કરવાનું બંધ કર્યું, એમ કેમ થયું? આ પ્રશ્ન છે, પ્રશ્નકારનો આ પ્રશ્ન છે. શું એટલે નિમિત્તની મુખ્યતાથી ઉપાદાનને સમજવાનો પ્રશ્ન છે. બીજી રીતે કહીએ તો કે નિમિત્ત તો આવી રીતે ઉપાદાનને નડતું હોય એવું દેખાય છે, આપણે કહીએ છીએ કે શક્તિ તો ઉપાદાનમાં છે, નિમિત્ત કાંઈ કરતું નથી, નિમિત્ત કાંઈ કરી શકે નહીં. આ તો પ્રત્યક્ષ અનુભવ તો જુદો છે, સાવ જુદો છે. અથવા કૃપાળુદેવના એક વચનામૃત અનુસાર કે આ જગતની રચના જ એવી છે કે અસત્યનો આગ્રહ કરાવે. શું? અસત્યનો આગ્રહ કરાવે કે નહીં, પણ આ ચોખ્ખો આમ છે ને, આમ જ છે ને, આમ જ છે, પકડ થઈ જાય માણસ, એવી જ કોઈ જગતની રચના છે. સત્ય કાંઈ જુદું છે ને જગતની રચના કાંઈક જુદી છે એમ કે છે. એટલે જ્ઞાનીઓનું જ્ઞાન કંઈક બીજી રીતે કામ કરે છે, જગતના માણસોનો મનુષ્યનો કામ કોઈ જુદી રીતે કામ કરે છે. તેનો સંક્ષેપમાં ઉત્તર, જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય કર્મનો અમુક ક્ષોભક્ષમ થવાથી ઇન્દ્રિય લબ્ધિ ઉત્પન્ન થાય છે. બહુ વ્યવસ્થિત ઉત્તર આપે છે કે જે કર્મની પ્રકૃતિઓ છે ઘાતી કર્મની, એમાં જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય નામની બે પ્રકૃતિ છે જે જ્ઞાનને આવરણ કરે છે. એ આવરણ સંપૂર્ણ નથી થતું, થોડું તો ખુલ્લું રહે છે નિગોદના પર્યાયમાં પણ, અને બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિય, સંજ્ઞા, અસંજ્ઞામાં ભિન્ન ભિન્ન યોગ્યતા પ્રમાણે એ જ્ઞાન ખુલેલું હોય છે. એ ખુલેલા જ્ઞાનને ક્ષયોપશમ જ્ઞાન કહેવામાં આવે છે, ઉઘાડ જ્ઞાન કહેવામાં આવે છે. તો કહે છે કે અમુક હદે એ ક્ષયોપશમ અથવા ઉઘાડ થવાથી ઇન્દ્રિય લબ્ધિ ઉત્પન્ન થાય છે, ઇન્દ્રિયોની પ્રાપ્તિ, લબ્ધિ એટલે પ્રાપ્તિ ઉત્પન્ન થાય છે. પછી એ લબ્ધિ તો એમને એમ રહે છે, ઉપયોગ વારાફરતી થાય છે, પાંચ ઇન્દ્રિયના ઉપયોગ એક સાથે કોઈને થતા નથી. પણ એનો અર્થ એમ નથી કે બીજી ઇન્દ્રિયો એ વખતે નથી, એક ઇન્દ્રિય જીવ છે નથી, પંચેન્દ્રિય જીવ પંચેન્દ્રિય જ છે, પાંચેય ઇન્દ્રિયોની અને લબ્ધિ નામ પ્રાપ્તિ છે, ઉપયોગ વારાફરતી છે. અથવા કોઈ જીવને આંખે દેખાતું બંધ થાય, માનો આંખનો રોગ આવી ગયો, માણસ આંધળો થઈ ગયો, બને છે ને, તો એ ચાર ઇન્દ્રિય થઈ ગયો કે નહીં? એની ઇન્દ્રિય જ્ઞાનની લબ્ધિ સાબુત છે, ઉપયોગ એનો ખલાસ થયો, ઉપયોગ નથી, લબ્ધિ છે એને, અને તેથી કોઈ વાર એ દેખતો પણ થાય છે, તો એને લબ્ધિનો ઉપયોગ થવા કાળે થાય પણ છે અને ન પણ થાય, તો પણ આયુષ્ય પર્યંત એની લબ્ધિ રહે છે. અને એ લબ્ધિ એને આ જન્મ જ્યારથી જન્મે ત્યારથી હોય છે. સંઘની પંચેન્દ્રિય પ્રાણી જ્યારથી જન્મે અથવા એ લબ્ધ પર્યાત્મક જ્યારે દશા કહેવામાં આવે છે એટલે આયુષ શરૂ થાય એના અમુક સમયો પછી એને લબ્ધ પર્યાત્મક દશા કહેવા પર્યાપ્તિની દશા કહેવામાં આવે છે. અને એ પહેલાં લબ્ધ અપર્યાપ્તિની દશા કહેવામાં આવે છે. આ કરુણાનો યોગના બધા સૂક્ષ્મ વિષયો છે. કોઈનું આયુષ્ય એટલું ટૂંકું હોય કે લબ્ધ અપર્યાપ્તિમાં ખલાસ થઈ જાય, તો કોઈની લબ્ધ પર્યાપ્તિ વખતે ખલાસ થઈ જાય. એ વખતે શરીર તો બહુ સૂક્ષ્મ હોય છે. માતાના ઉદરમાં મનુષ્ય હોય તો પંચેન્દ્રિય જીવ બહુ સૂક્ષ્મ શરીર હોય છે, પણ લબ્ધ પર્યાત્મકમાં પાંચે ઇન્દ્રિયોના પરમાણુ એને લબ્ધ થઈ ગયા. પછી ડેવલપ થાય, ડેવલપ થાય. નાનું બાળક જન્મે ત્યારે આંખ પણ ન ઉઘાડે, પણ એનો અર્થ એમ નથી કે એને એને આંખ ત્યાં દેખવાની લબ્ધિ નથી, એવું નથી. આંખ ઉઘડશે ભગવાન માણસે જોવા. તો કહે છે કે અમુક નાના વર્ણી દર્શના વર્ણીના ક્ષયોપશમનું કારણ છે તે ઇન્દ્રિય લબ્ધિ. સામાન્યપણે પાંચ પ્રકારની કહી શકાય છે. સ્પર્શેન્દ્રિયથી શ્રવણેન્દ્રિય પર્યંત, સ્પર્શેન્દ્રિય આખું શરીર છે, પછી રસના ઇન્દ્રિય છે, પછી ઘ્રાણેન્દ્રિય છે, પછી ચક્ષુ ઇન્દ્રિય છે, અને પછી શ્રવણેન્દ્રિય અથવા કર્ણેન્દ્રિય છે. એટલે ક્રમથી ઇન્દ્રિય મળે છે. એક ઇન્દ્રિય જીવને સ્પર્શેન્દ્રિય જોઈએ છે, બે ઇન્દ્રિયને રસના મળે છે, ત્રણ ઇન્દ્રિયને પહેલાં નાક મળે છે, સૂંઢ જેવ નાક માખીને મળે છે અથવા કીડીને, ને ચાર ઇન્દ્રિયને પછી આંખ મળે છે, પંચેન્દ્રિયોને છેલ્લે કાન મળે છે. એટલે ક્રમથી એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, પણ ક્રમથી છે આ રીતે હંમેશા. નહીં 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 નહીં, પહેલાં કોઈને કાન મળી જાય ને પહેલાં કોઈને આંખ મળી જાય ને એવું કાંઈ નથી. એટલો પર્યંત કીધું. સ્પર્શેન્દ્રિયથી કર્ણેન્દ્રિય પર્ણ શ્રવણેન્દ્રિય પર્યંત કહેવાનું, એમ શબ્દની પાછળ હેતુ આ છે. સામાન્યપણે મનુષ્ય પ્રાણીને એ પાંચે ઇન્દ્રિયની લબ્ધિનો ક્ષોભશમ હોય છે, બધા મનુષ્યને હોય છે. તે ક્ષોભશમની શક્તિ અમુક વ્યાહતિ થાય ત્યાં સુધી જાણી દેખી શકે છે. વ્યાહતિ એટલે હાનિ પહોંચે ત્યાં સુધી. અમુક જેમ કે માણસ જોવે તો સમુદ્રના કિનારે જોવે તો 5-7 માઇલ સુધી પાણી દેખાય, ટેકરી ઉપરથી કે પર્વત ઉપરથી જોવે તો જેટલી ઊંચાઈ હોય એના પ્રમાણમાં દૂરના ક્ષેત્રો દેખાય. હં, જેમ કે કોઈ 20 માઇલ સુધીના, કોઈ 25 માઇલ સુધીના, કોઈ 50 માઇલ સુધી, બસ હદથી પછી આગળ નજર નથી કામ કરતી. અમુક વ્યાહતિ થાય ત્યાં સુધી જાણી દેખી શકે છે. એટલે એ જે દેખવાની ક્ષોભશમની શક્તિ, આત્માનો ગુણ ત્યાં મર્યાદિત ખુલેલો છે એમ કહેવું છે. સામો પદાર્થ બાધા નથી કરતો, શું અંધારું બાધા નથી કરતું. એની ક્ષોભશમની શક્તિ એવી છે કે અંધારામાં ન જણાય. ક્ષોભશમની શક્તિ એવી છે કે કાનના આડે હાથ રાખો તો ન સંભળાય. એ શક્તિ મર્યાદિત છે. બીજો પદાર્થ રોકે છે એ સવાલ નથી, એ શક્તિ એની મર્યાદાનું સૂચક છે એમ કહેવું છે. ચશ્મા નથી દેખાતું, ચશ્માથી નથી દેખાતું, પણ એ વખતે દેખવાની યોગ્યતાનું એ ડિગ્રી બતાવે છે કે આનો ક્ષોભશમ આટલો છે અને આટલો નથી એમ, એની અમુક હદ બતાવે છે. એટલે ઉપાદાનની દ્રષ્ટિથી ઉપાદાનને સમજો એમ કહેવું છે. દેખવું એ ચક્ષુ ઇન્દ્રિયનો ગુણ છે, તથાપિ અંધકારથી કે અમુક છેટે વસ્તુ હોવાથી પદાર્થ જોવામાં આવી શકે નહીં, કેમ કે ચક્ષુ ઇન્દ્રિયની ક્ષોભશમ લબ્ધિને તે હદે અટકવું થાય છે. એટલે એ લબ્ધિ મર્યાદિત છે, લબ્ધિ અમર્યાદિત નથી, એટલી હદે અટકવું થાય છે. બસ એટલી વાત છે. અર્થાત ક્ષોભ શમની સામાન્યપણે એટલી શક્તિ છે. દિવસે પણ વિશેષ અંધકાર હોય અથવા કોઈ વસ્તુ ઘણા અંધકારમાં પડી હોય અથવા અમુક હદથી છેટે હોય તો ચક્ષુથી દેખાઈ શકતી નથી. તેમજ બીજી ઇન્દ્રિયોની લબ્ધિ સંબંધી ક્ષોભક્ષમ શક્તિ સુધી તેના વિષયમાં દર્શનની પ્રવૃત્તિ છે કે અમુક વ્યાઘાત સુધી તે સ્પર્શી શકે છે અથવા સૂંઘી શકે છે, સ્વાદ ઓળખી શકે છે અથવા સાંભળી શકે છે. એ ક્ષોભક્ષમની શક્તિ અનુસાર છે, ઉઘાડ અનુસાર છે, એટલે એને ઉપાદાનથી સમજો એમ કહેવું છે. અહીંયા એક બીજી દલીલને પણ અવકાશ છે કે ક્ષોભક્ષમની શક્તિ જેમ મર્યાદિત હોય છે એમ ક્ષોભક્ષમના પ્રકાર પણ જુદા જુદા છે. જેમ કે ઘુવડ પણ સંઘની પંચેન્દ્રિય છે પણ એ રાત્રે દેખે ને દિવસે ન દેખે. એટલે જો સૂરજનો એક ગુણ હોય તો એ ઘુવડને બાધા પહોંચે, પણ એનો ક્ષોભક્ષમનો પ્રકાર જ એવો છે કે રાત્રે સ્પષ્ટ દેખે અને દિવસે કાંઈ ન દેખે. હા હા, અમુક હદે એનું આવરણ અમુક પ્રકારનું છે, અમુક હદવાળું છે અને અમુક પ્રકારનું છે. જેમ કે આ કૂતરા છે, કૂતરાની ઘ્રાણેન્દ્રિય એવી છે કે એક ચોર કે કોઈ માણસ હોય છે એ ત્યાં આવી ગયો હોય ને પછી ત્યાંથી ગમે ત્યાં ગયો હોય તો એની પાછળ એ જઈ શકે છે. એ જ્યાં જ્યાં ગયો છે ત્યાં એના હવાના પરમાણુ અને કોઈ સ્પર્શ થયો છે એને એની સુગંધ ગંધ આવે છે અને એ ગંધને પકડી પકડી પકડીને એ માણસ જ્યાં હોય ત્યાંથી એને પકડી પાડે છે. આ એ માણસ ત્યાં એને ઊભો રહી જાય અથવા એને બટકો ભરી લે કે આ જ માણસ છે ગમે ત્યાં ગયો હોય. તો એનો એ સૌની પંચેન્દ્રિય છે પણ માણસ એટલું કામ ન કરી શકે, માણસમાં બુદ્ધિ વધારે છે પણ છતાં ત્યાં કૂતરો કામ આવે, માણસનો કામ આવે. કેમ કે એની ક્ષોભક્ષમની યોગ્યતા એવા પ્રકારની છે. માટે શું એવું કીડીનું છે, કીડીને એક ખાંડનો દાણો પીડ્યો હોય તો ગંધ આવે, એની મીઠાશનો ગંધ આવે. આપણને તો ગુણ પાડીમાં પડ્યું હોય તો કંઈ કંઈ ખાંડની મીઠાશની ગંધ ન આવે આપણને. હા, અને એને તો એક કણ પડ્યું હોય તો દરમાંથી બહાર નીકળશે, બહાર જો એક દાણો પડી ગયો હશે તો એને ખબર પડી જશે. એની નાસિકા એટલી તેજ હોય છે. એવું ઘણાને બને છે કે માણસ આંધળો થઈ જાય ને એને કાન બહુ સતેજ થઈ જાય, પણ માણસ બેરો હોય ને એની નજર બહુ તીવ્ર હોય, આપણને એમ લાગે કે આને ક્યાંથી આટલું બધું દેખાણું. એવું વૃદ્ધમાનસોમાં બને છે. એ બધા ક્ષોભક્ષમના પ્રકારો છે, જ્ઞાનના ક્ષોભક્ષમના પ્રકારો છે. એને ઉપાદાન આશ્રિત એના આવરણ નિરાવરણપણાને યથાયોગ્ય સમજવા. પરમાર્થે હવે એક વાત એ છે કે નિરાવરણ આત્માનું થવું એ પરમાર્થ માર્ગ છે, આવરણ રહિત થવું તે પરમાર્થ માર્ગ છે. અને એનો વ્યવસ્થિત ઉપાય, એની વ્યવસ્થિત યોજના, નિરાવરણ થવાનું યોજનાબદ્ધ કાર્ય જે છે એ જ્ઞાનીઓએ પોતાના અનુભવથી પ્રકાશ્યું છે, એને અનુસરીને નિરાવરણ થઈ શકાય છે. એમ આવરણ નિરાવરણનો આ પ્રશ્ન છે. અહીંયા પહેલો પ્રશ્ન સમાપ્ત કર્યો છે, પછી કૃપાળુદેવ બીજા પ્રશ્ન ઉપર ચર્ચા કરે છે. અહીંથી કાલના સ્વાધ્યાયથી લઈશું.